જેનું પ્રારબ્ધ સીધું નીક ઉતરે, દાહીન દૈવ, જેનું પ્રારબ્ધ સીધું હોય એ જ પ્રભુના સાનિધ્યમાં વસી શકે. મંદાકિની માં ત્રણ સ્નાન થઈ શકશે. આવો સરસ ભાવ રામ દરસ મુદ મંગલ મૂલા, બસ કલ્યાણકારી મંગલકારી એવું ભગવાનનું દર્શન એ જ પામી શકે જેને ભગવાન પ્રારબ્ધ એનું સાનુકૂળ હોય. આવા સરસ ભાવ સાથે અટન રામગીરી બનતા પસથલ, અને આ અટન વિચરણ જેને કહેવાય કે રામગીરી લો. ચિત્રકૂટને પેલું કામદગીરી કહ્યું અને હવે રામગીરી. આ તો ભગવાન રામનો જ પહાડ છે. આટલી બધી સેવા લીધી, જેને આટલી બધી સેવા આપી, બસ એ સ્વયં રામ રૂપ બની ગયો. અને આ પહાડ ઉપર અટન રામ ગીરી બન, આ જંગલના વનોની અંદર ભગવાન વિચરણ કરશે. અને ભગવાનનું વિચરણ તો એ સૌને આનંદકારી લાગે, પ્રકૃતિને પણ, વનને પણ, પહાડને પર્વતને પણ આનંદકારી લાગે. અને એટલે અહીંયા આગાડી ખૂબ ભાવથી તુલસીજીએ એ સ્થળનો આખો જ દર્શન કરાવ્યું કે કેવું કે અટલ રામગીરી બન તાપસ થલ. જ્યાં આગાડી રામ વિચરણ કરે છે એ જંગલ, એ પર્વતના જંગલ કે જ્યાં તપસ્વીઓના સ્થાન છે. તપસ્વીઓ પોતપોતાના આશ્રય આશ્રમ બનાવીને નિરાતે પોતાનું સાધન ભજન શાંતિથી કરતા હોય. અને આશ્રમ વન આશ્રમનું સાધન કેવું હોય? વિક્ષેપ વગરનું, વ્યવહારના વિક્ષેપ વગરનું. કોઈ વ્યવહાર હોય જ નહીં ત્યાં વિક્ષેપ ક્યાંથી આવવાનો હતો? મોટામાં મોટું કારણ હોય ને જો માણસના વિક્ષેપમાં, તો એનો વ્યવહાર ના હોય ત્યાંથી સામે આવીને ઉભો રહે અને એમાં અડચણો જ આવે. સારું કામ કરવા જતા એ છતાંય વ્યવહાર વચ્ચે એવો આડો આવીને ઉભો રહે કે સારા કામની અંદર પણ વિક્ષેપ નાખે. પણ અહીંયા વનના નિવાસની અંદર, પ્રભુના સાનિધ્યની અંદર, તપસ્વીઓની વચ્ચે બધું જ શાંત, કોઈ પણ જાતનો વિક્ષેપ કે વ્યવધાન સહેજ પણ નહીં. અને એટલા માટે તુલસીજી પ્રસન્ન છે. અને તુલસીજી પણ અત્યારે જ્યાં ભગવાન રામ છે ને ત્યાં, કવિ પણ ત્યાં ને ત્યાં જ રહે છે, ક્યાં બીજે નથી જતા. હા, ભગવાન ચિત્રકૂટ પર રહ્યા અને ભરતજી અયોધ્યાથી પધારવાના હતા ત્યાં સુધી તુલસીદાસજી ભરતજીની સાથે રહ્યા. કેમ કે ભગવાનના કરતા ભગવાનના ભક્તને અને એની ભક્તિને જાણી લઉં તો ભગવાન સમીપ અવશ્ય પહોંચાશે જ. જો ભરતજી ભગવાન સુધી પહોંચવાના જ છે તો હું પણ એ ભક્તના, ભક્તની ભક્તિ, એની ઉપાસના સમજી જોઈ તો લઉં, એને હું શીખી તો લઉં. એટલે તુલસીજી ભગવાનની સાથે જ છે. પણ અહીંયા ચિત્રકૂટમાં પણ પ્રભુની, પ્રભુના સાનિધ્યમાં તુલસીજી કવિ તરીકે હું અહીંયા જ છું. અને એ સુખ ને એ આનંદ કવિ તરીકે લખતા લખતા પણ, એનો સ્વાધ્યાય કરતા કરતા પણ અનુભવ કરી રહ્યા છે કે હું ભગવાનના સાનિધ્યમાં જ છું. એટલે પહેલું શબ્દાનુસંધાન કે આ મને વિષ્ણુ સહસ્ત્ર મળ્યું, એનું અનુસંધાન કર્યું, આનંદ આવ્યો. પછી એનું અર્થાનુસંધાન કરીએ કે ચાલો અર્થ સમજીએ. તો શબ્દ અને અર્થનું અનુસંધાન થયા પછીથી હૃદયથી ભાવાનુસંધાન થશે, અને ભાવ અનુસંધાન થયા પછી સ્વરૂપનું અનુસંધાન થશે. તુલસીજી માનસમાં પણ પોતે રચના કરી રહ્યા છે, શબ્દાનુસંધાન કરીને સમજણ પૂર્વક લખી રહ્યા છે, એટલે અર્થાનુસંધાન પણ, અને સમજણ પ્રમાણે લખે છે એટલે ભાવો પણ એટલા જ. આપણે આટલા વર્ષો પછી પણ તુલસીજીના આ સર્જનને આપણે વાંચીએ ત્યારે અનુભવાય એવું, એ પ્રસંગને અનુભવાય, એટલે ભાવાનુસંધાન થયો. અને તુલસીજી અહિયાં તો ભગવાનની સાથે તદ્રુપ બનેલા છે, એટલે સ્વરૂપાનુસંધાન પણ એટલો જ અનુભવે છે. અને એટલે તુલસીજી કહે છે કે અટન રામગીરી બન તાપસ થલ. ત્રણ વિભાગ પાડ્યા છે, અટન રામ, ભગવાનનું વિચરણ ગિરિવન, પર્વતના જંગલમાં, તાપસ થલ, અને આ તપસ્વીઓનું તપની સ્થળી છે, તપોસ્થળી છે, કે જેમાં જેનું વાયુમંડળ બિલકુલ શાંત અને પ્રકૃતિ શાંત હોય, એમાં ક્યાંય વિકૃતિ નહીં મળે, એમાં કોઈ આવેગ કે આવેશ પણ નહીં મળે, માત્ર શાંતિ. અને જ્યારે એ હિમાલયના પર્વતોની વચ્ચે વિચરણ કરતા નીકળ્યા હઈએ, ત્યારે આપોઆપ આત્મસ્ફરણા નીકળી જાય અંદરથી, વૃત્તિઓ સર્વ સંકેલી સદાય નિજ સ્વાંતરે. એ વાતાવરણ, એ હિમાલયના પહાડો પણ લાગે કોઈ ઋષિઓ સંતો તપની અંદર અત્યારે ધ્યાનમાં બેઠેલા છે, તપસ્યામાં બેઠેલા છે, એનું દર્શન થાય અને ત્યાં અંદરથી જ ઉદ્ગાર નીકળે. બધાંજલિ કરી વંદુ સંકલ્પો અળગા કરી, કોઈ પણ જાતનો માનસિક વિક્ષેપ વિચાર કે સંકલ્પ વિકલ્પનો પણ ન હોય, માત્ર અંતર્મુખતા. અને આ સૌથી પ્રથમ જયારે કેદારનાથની યાત્રા કરતા હતા ને, ત્યારે અમરદાસજી ખારવાળા સાથે હતા, અને સાથે ચાલતા ચાલતા આ પંક્તિ આપોઆપ જ સૌ પ્રથમવાર, જેને કાવ્ય કહો કે શ્લોકબદ્ધ કહો, વૃત્તિઓ સર્વ સંકેલી સદાય નિજ સ્વાંતરે, બધાંજલિ કરી વંદુ સંકલ્પો અળગા કરી. એ વૃત્તિઓ શાંત સાત્વિક અંતર્મુખ બની જાય અને જે પછીનો ઉદ્ગાર નીકળે. તુલસીજી આ પ્રમાણે પોતાના અનુભવનો ઉદ્ગાર અનુભવીને બહાર કાઢી રહ્યા છે. અટન રામ, ગિરિબન અને તાપસ્થલ, આ ત્રણેયનો સુમેળ કરીને પોતે ભગવાનના સાનિધ્યમાં એકમાત્ર સાક્ષાત્કારનો સ્વરૂપાનુસંધાનનો આનંદ લઈ રહ્યા છે. અને એમાં કહ્યું અસાનુ અમીય, ત્યાં ગાડી આહાર કયો, બીજો કોઈ આહાર ચટકેદાર નહીં મળે, પણ આહાર છે અમૃતમય સાત્વિક. અમી એટલે અમૃત, અમૃત જેવો મધુર, પણ મધુર માત્ર સ્વાદનો નહીં, સાત્વિકતાની મધુરતા છે એમાં, સંયમ ને સદાચારની મધુરતા છે કે એમાંથી આ મળે. પણ જયારે ચટાકેદાર ખાવા બેસો ને, ત્યારે આવેગો હોય, અંદર વિકૃતિઓ હોય, વાસનાઓ હોય, અને એ ખાધા પછીથી મન શાંત રહે જ નહીં, કઈક ભટકતું, ક્યાંક ચંચળ બને, અને કઈક નું કઈક કરવા ન કરવાનું પણ એનામાં મનમાં જાગૃતિ ઉભી થાય. અહિયાં આ બધાના સાનિધ્યમાં તુલસીજી કહે છે ભોજન કયું, અમી અમૃતના ભોજન મળે. અહિયાં ગાડી છે કોઈ એવી હોટલ કે કઈ કે અમૃતના ભોજન મળે મળે, પણ અમૃતના ભોજન કયા, કંદ ફૂલ મૂલ, કંદમૂલ ફળ છે ને, એમાં કોઈ મસાલા નહીં હોય, કોઈ વઘાર નહીં હોય, એમાં માત્ર એનો પ્રાકૃતિક સ્વાદ, કંદ ફૂલ અમીય અસન, બસ એની અંદરથી સાત્વિકતાનો આહાર એનો અનુભવ કરીએ. ખોરાક લઈએ ને ત્યારે એની જેવું અન્ન એવું મન, મન એવું જ થવાનું, મન એવી વાણી અને વાણી એવું વર્તન આખું આખું જીવન અન્ન ઉપર જ આધાર રાખે છે. વનના કંદમૂલ ફલ એ સાત્વિક જ રહેવાના છે, અમૃતમય એ જીવનને સંયમમાં અને સદાચારમાં રાખે છે, એટલા માટે એને અમૃતમય કહ્યા છે. એ અમૃતમય ભોજનનો આહાર, ભગવાનનું સાનિધ્ય, ચિત્રકૂટ ગીરીનું વન અને તપસ્વીઓની તપસ્થલી, આ બધું એકત્રિત થાય તો ભગવાનનું સાનિધ્ય, એની સાક્ષાત અનુભૂતિ સ્વયં પોતાના જીવનમાં, પોતાના હૃદયમાં એને પ્રાપ્ત કરી શકે છે. તુલસીજી માનસ લખવા બેઠા છે, 500 વર્ષ પહેલાની વાત છે. ભગવાન તો ત્રેતાની અંદર પધાર્યા હતા, પણ આટલા હજારો લાખો વર્ષ પછી પણ તુલસીજી પોતાના સદભાવ પૂર્વક ભગવાનનું સાનિધ્ય અહીંયા ને અહીંયા પોતાનાની પોતામાં જ અનુભવી રહ્યા છે. જેમ ઉત્તરકાંડમાં કાગભૂષણજીની વાત, બહુ સરસ પ્રસંગ આપ્યો છે, પોતે જ એવા અંતર્મુખ થઈ અને પોતાની અંદર જ ઉતરી ગયા અને ત્યાં આગળી અનેક ભિન્ન ભિન્ન લોક પ્રતિ ભિન્ન વિધા હતા, ભિન્ન વિષ્ણુ વિધિત્રા હતા, આ બધાના દર્શન કર્યા. જે પોતાના અંતર્મુખ થઈને આખા વિરાટ સમગ્ર જેને વિશ્વ કહેવાય, આખું તારા ચંદ્ર નક્ષત્ર આકાશ બધું જ પૃથ્વી અને એ બધા જ ની અંદર અંતર્મુખ થઈને બધું દર્શન કર્યું. પુનબિહ સત પુની બાહેર આયવું, અને પછીથી જ્યાં ભગવાનના સ્વરૂપનું અનુસંધાનથી ભગવાનના હાસ્યને નિરખ્યું અને ત્યાંથી હું બહિર્મુખ થયો. અંતર્મુખતાની અંદર વ્યાપકતાના દર્શન થયા, એક ભગવાનના પણ દર્શન અંદર થયા. તો આ ભાવ તુલસીજીએ અહીંયા કાગભૂષણજીને આપ્યો અને ત્યાર પછી પોતે એનો અનુભવ કરી રહ્યા છે. બીજા ભગવાન શિવ પણ કથા કરતા કરતા આની અનુભૂતિ કરે છે. કથાના ચાર ઘાટ છે, બાંધે ઘાટ મનોહર ચારી, આ ચાર ઘાટ છે અને ચારેય ઘાટ ઉપર રામ કથા દ્વારા અંતર્ભુક્તા અને આત્મદર્શનના ભાવ જાગી રહ્યા છે. તુલસીજી સ્વયં કહીને તો આવા ભાવથી અને કેટલું ક્ષણિક દંડ જુગ મગન ધ્યાન રસ પુનિમન બાહેર કિન, અંદર અંતર્મુખ થઈ હતા જે ભગવાન શિવ બહિર્મુખ થયા અને બહિર્મુખ થઈને એમણે આ રામકથાની અનુભૂતિ જે અંતર્મુખતાથી કરી એ આપણને સૌને આ માનસના ગ્રંથ દ્વારા આપણા સુધી પહોંચાડી.